वाला भक्तो ध्यान शीखू से एम बहु टूंक में शीखवाड़ू। एक तो जाने वीडिया में ध्यान से तब शीखो छो ते से पलौठी वाली बे आज खोलाम राखो। हवे जो हूँ तमने जेम भावना करावुं एम भावना करजो, कारण के तिल चिन चिंतवीने तमने ध्यान करता आवड़े छे। भगवानना आम हामेथी दर्शन करीने पण तमने ध्यान करता आवड़े छे। पण आज मारे तमने ऊंचामां ऊंचो ध्यान, श्रेष्ठमां श्रेष्ठ ध्यान, के जे ध्यान देहाभिमान टाळे, कारण शरीर बाळे અને આપણને ભગવાન રૂપ કરી મેલે, એ ધ્યાન શીખવાડું છું। એ ધ્યાનનું નામ છે પ્રતિલોમ ધ્યાન। વાલા ભક્તો, જ્યાં સુધી દેહને ન કાઢીએ ત્યાં સુધી શાંતિ ન થાય, અને જ્યાં સુધી આત્માને વિશે મૂર્તિ ન ધારીએ ત્યાં સુધી દેહ નીકળે નહીં। એટલા માટે મૂર્તિ ધારવાની કળા પણ સદગુરુ સંતો પાસેથી આપણે શીખવી પડે છે। મોટા પુરુષ જો દયા કરે અને ભગવાન કેમ સંભાળવા એ જો શીખવાડે તો જીવને બહુ અનુકૂળ પડી જતું હોય છે। માટે વાલા ભક્તો, ધ્યાન કરવું હોય ત્યારે ભગવાનમાં હેત જોઈએ, ભગવાનને કરતા હરતા માનવા જોઈએ, અને નાનામાં નાના સત્સંગીનો ખૂબ મહિમા જેને હોય એને જ ધ્યાન થાય છે। જેને અવગુણ હોય, જેને પંચ વિષયમાં વધારે પડતી પ્રીતિ હોય, જેને વ્યવહારમાં બહુ આસક્તિ હોય, જેને દેહાભિમાન હોય, અને જે રસાસ્વાદીઓ હોય એને ધ્યાન થતું નથી। વાલા ભક્તો, પ્રતિલોમ ધ્યાન એવું છે કે તમે જેમ બેઠા હો એમ જ તમારી જગ્યાએ જ મહારાજને ધ્યાનમાં ધરવા, અર્થાત ભગવાનની અલૌકિક મૂર્તિમાં તમારે રસબસ ભાવે લીન રહેવું, અને તમારે રોમે રોમ મહારાજનો રોમે રોમ, તમારી આંખે મહારાજની આંખ, તમારા કાને મહારાજના કાન, તમારા નખે મહારાજના નખ, તમે જેમ બેઠા હો એમ દેહને કાઢી નાખવાનો અને દેહની જગ્યાએ મહારાજ મૂકી દેવાના। આવી રીતે ભગવાનનું ધ્યાન કરે એ તત્કાળ ભગવાનને પામી જાય છે। અને આવું પલોઠેવાળીને કરવું એવું નથી, હાલતા ચાલતા દેહને ન રાખે અને કેવળ મહારાજની મૂર્તિ કોઈ રાખે, અને પછી એ મૂર્તિ હાલે, મૂર્તિ બોલે, મૂર્તિ જમે, એવી રીતે થઈ જાય। કરતાપણે કરીને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ બધાને વિશે રહ્યા છે, એને આ રીતે પકડી અને જીવ જો ભક્તિ કરે તો અતિ સુખી થાય, અને ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણ બધું નાશ થઈ જાય। માટે વાલા ભક્તો, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સાથે અતિશય હેત પ્રીતે આપણા ચૈતન્યને જોડવો, એટલે કે ચૈતન્યને ભગવાનના સ્વરૂપમાં રાખવો, અને ભગવાન જ દેખાય, આપણે ન દેખાઈએ, આપણે આપણને ન સંભાળીએ, આપણને ભૂલી જઈએ, અને ભગવાનને જ સંભાળવા, જેમ દેહાભિમાની જીવ જીવને ભૂલી ગયો છે અને દેહને જ સંભાળે છે, એને પોતે કોણ છે એ ખબર નથી, એમ ભગવાનનિષ્ઠ ભક્ત દેહને ભૂલી જીવને ભૂલી કેવળ ભગવાનને જ સંભાળે છે, એને ભગવાન રૂપ અલૌકિક ભક્ત કહેવાય, એને મહામુક્ત કહેવાય। આવી રીતે અખંડ ભગવાનને જે ધારી શકે તેને ભગવાન વશ થઈ જાય છે, અને એ જેમ સંકલ્પ કરે એમ થાય છે, એ બોલે એમ થાય, એનામાં અનેક ઐશ્વર્ય પ્રગટ થાય છે, જે ભગવાનને કરતા માને છે અને પોતે ભગવાનમાં લીન રહે છે, તો એના પગમાં ભગવાન હાલે છે, એની આંખમાં ભગવાન જોવે છે, એવું એ ભક્તમાં સામર્થ્ય આવે છે, અનંત જીવના કલ્યાણ કરે એવા એ મહાન બને છે। વાલા ભક્તો, ભગવાનની મૂર્તિ સર્વ કરતા છે, દિવ્ય અલૌકિક એ સ્વરૂપ છે, માટે એ સ્વરૂપને સતત ભગવાનના ભક્તએ જેમ દેહની સ્મૃતિ ભક્ત રાખે છે એમ મૂર્તિની સ્મૃતિ રાખવી અને દેહ ભૂલી જવું, જેમ દેહને વિશે જીવને અહમમત્વ થયું છે, આત્મબુદ્ધિ થઈ છે, એવી દ્રઢ આત્મબુદ્ધિ શરીર જેવી જ શ્રીહરિની મૂર્તિમાં કરવી, આને અલૌકિક ધ્યાન કહેવાય. વાલા ભક્તો, આ પ્રતિલંબપણાનું ધ્યાન જે કોઈ શીખે અને એ રીતે ભગવાનને જો રાખે, ભગવાનનું જો અલૌકિક સ્વરૂપ એને અંતરમાં રહે, તો એ જીવ બહુ સુખી થાય છે. તો આ રીતે તમે ભગવાનના તિલચિન કે અંગોઅંગ જે સંભાળો તે પણ આવી રીતે સત્તા માત્ર થઈ અને દેહ કાઢી નાખીને કેવળ ભગવાનની અલૌકિક મૂર્તિ જો રાખો, તો મૂર્તિ રહે અને શરીર ન રહે અને જીવ ભગવાન જેવો સુખીઓ થાય. કેમ જે ત્રણે દેહ છે એ જ માયા છે અને ભગવાનની મૂર્તિ અલૌકિક દિવ્ય છે. જીવ આ દેહમાં હલવાનો છે, એની જગ્યાએ જો ભગવાનના દિવ્ય સ્વરૂપમાં એ હલવાઈ જાય, એમાં જો એને સુખ આવી જાય, તો આ દેહ તો ક્ષણિક છે અને ભગવાન તો આદિ અનાદિ અલૌકિક છે. દેહ તો થયેલો છે અને જવાનો છે, અને ભગવાન તો હતા 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 અને છે છે છે. માટે એવા ભગવાનને જો આત્મા વળગી જાય, પકડી લે અને એ ભગવાનને વિશે આત્મબુદ્ધિ જીવને થઈ જાય, તો જીવ બહુ સુખી થાય. માટે એવી રીતે ભગવાનના ભક્તએ ભગવાનની મૂર્તિમાં અતિહિત કરી અને ધ્યાન ધરવું, તો એ જીવ તત્કાલ સુખી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાધુની આજ્ઞા થઈ તે મેં શીખવાડ્યું, ઘણાને કામ લાગશે. કેટલાયની મૂંઝવણી ઉકલી જાય. આ તો અતિ રહસ્ય કથા છે. ભગવાનને સંભાળવાની રીત ઘણા પ્રકારની છે, એમાંની આ એક રીત છે. પણ તમને જેમ ફાવે એમ સંભાળજો, આ ન ફાવે તો તમને જેમ ફાવતું હોય એમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી તમે જતા રહો, પણ આપણે બધા ભાવનાથી ભગવાનની સાથે ભેળા રહેશું. અમે તમને નહીં ભૂલીએ, તમે અમને ન ભૂલતા. આપણે ભાવનાથી બધા એ ઘનશ્યામની સાથે. ઘનશ્યામ તમે અને અમે એક જ જગ્યાએ. ફાવશે ને તમને એવું? મહાઅલૌકિક સુખમાં એક અણુ જેટલાય કોઈ છેટા નહીં. આમ તો નથી છેટા, પણ જેટલું દેહનું આવરણ છે એટલા છેટા છીએ. બાકી તો આપણે બધા મહારાજ સાથે છીએ. જ્યાં મહારાજ છે ત્યાં જ બેઠા છીએ, મહાસુખમાં છીએ. પણ એ ભગવાન સહજાનંદ સ્વામીનું મહાઅલૌકિક દિવ્ય સ્વરૂપ સર્વ કારણના કારણ, એ દિવ્ય ભગવાન સમજાઈ જાય તો જીવ છૂટો થાય માયામાંથી, છૂટો. હે ભક્તો, વાલા વાલા ભક્તો, એટલા માટે કહીએ છીએ કે દેહમાં દેહના સંબંધીમાં પ્રીતિ ન રાખશો. પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર. કેમ જે એ તમારા નથી, તમારા તો ઘનશ્યામ છે. દેહના સંબંધી તમારા નથી, અને દેહના સંબંધીનો પક્ષ લઈ ભગવાનના ભક્તો આરે બગાડવું નહીં. કેમ છે, ધામમાં તો ભગવાનના ભક્ત હારે રહેવાનું છે, દેહના સંબંધી હારે નહીં. યા તો બધા ભગત ભેળા થાય છે, દેહના સંબંધી થોડા ભેળા થાય છે. ધામમાં તો બધા મહારાજના લાડકવાયા હોય, આપણા સંબંધી હોય એવું કાંઈ નહીં. ધામમાં તો શ્રીજી મહારાજના સંબંધી હોય ને એ હોય, સમજાણું, ભગવાન સાથે જોડાયેલા હોય ને એ હોય. વાલા ભક્તો, મહારાજની મૂર્તિનું પતિલોમ ધ્યાન ગોપાલ સ્વામીએ એની વાતોમાં શીખવાડ્યું છે, અને આ જ્ઞાન છે ને એને સંતો ગોપાળિયું જ્ઞાન કહેતા, અને અમે ગોપાલ સ્વામીની પરંપરામાં છીએ. ગોપાલ સ્વામી અમારા નંદ સંતો પૈકીના ગુરુ છે. ગોપાલ સ્વામીના વંશમાં વારસમાં અમે આવ્યા. પેલો સાંજે છોકરો બોલતો હતો ને, સ્વામિનારાયણ ભગવાન, ગોપાલ સ્વામી, બાલમુકુંદ સ્વામી, કૃષ્ણભાઈ સ્વામી, ઉત્તમચરણ પુરાણી, એના રાધારમણ સ્વામી, એના અમે છઠ્ઠી પેઢી ગોપાલ સ્વામી. વાલા ભક્તો, ગોપાલ સ્વામી જેવો આ ભગવાનને સમજવા એ તો બહુ કઠણ છે, અને ભગવાનને સમજવામાં જ બધાને વાંધો રહ્યો છે, બીજું કાંઈ નહીં. ખામી ત્યાં છે, મેઇન પોઈન્ટ એ છે, જેને ભગવાન સમજાય એ માણા અલૌકિક થઈ જાય. એને પછી આ જગત, વ્યવહાર, હગા વાલા, ધંધા પાણી, પૈસા લેતી દેતી, આ લોકની માન મોટાઈ બધું ગૌણ થઈ જાય, પછી એની મસ્તી જુદી હોય. અને જેઓને ભગવાન નથી સમજાણા, અને જેઓ આ લોકમાં વાસનાવાળા હોય, સકામ ભક્તો છે, અને ભગવાનના દિવ્ય સ્વરૂપને પામવાની ઈચ્છા હોય પણ આ લોકને બરોબર હરખો રાખવાની ઈચ્છા વધારે હોય, આવા બધા જે માણસો છે તેને ભગવાનનું વ્યવસ્થિત જ્ઞાન નથી. ભગવાનનું જેને જ્ઞાન થાય છે એ ભગવાનમાં તણાઈ જાય છે, એને પછી બધા તમે પકડી રાખો ને તોય ન રહે, ખેંચાતો જ જાય, ખેંચાતો જ જાય. જેમ ઊંડા પાણી માણા વયો જાય તે ઈજા કરતો જાય, નીકળે નહીં. અને એકવાર ભગવાનને પામી જાય છે એ કોઈ દિવસ પછી ભગવાનથી છૂટો પડતો નથી, એ સદા ભગવાનના અલૌકિક આનંદમાં રહે છે. વાલા ભક્તો, એ દિવ્ય અલૌકિક મૂર્તિના એક મટકામાં કરોડો બ્રહ્માંડ થાય છે અને જાય છે, એટલે કે એનું એટલું લાંબુ દિવ્ય અલૌકિક મૂર્તિનું આયુષ્ય આદિ અનાદિ એ સ્વરૂપ છે. એ ભગવાન હતા હતા હતા, રહેશે રહેશે રહેશે, બીજું નહોતું નહોતું નહોતું, નહીં રે નહીં રે નહીં રે. માટે આ હળેલ દેહ હારે આત્મબુદ્ધિ કરી છે ને પ્રીતિ કરી છે, એ કેટલું ભૂંડું કામ કર્યું છે આપણે. હે જગતમાં કાળામાં કાળું કામ કહેવાય ને, એના છીએ જો કોઈ ભયંકર કાળું કામ હોય ને તો એ આ છે, કે દિવ્ય અનાદિ ચૈતન્ય આત્માએ આ હાડો માંસને મળમૂત્રના દેહમાં હેત કર્યું, પોતાનો બીજાનો, આ મળદામાં પ્રીતિ કરી, બધા મળદા જ છે, પણ મૂર્તિમાં પ્રીતિ ન કરી, ચૈતન્યમય અલૌકિક શ્રીહરિની મૂર્તિમાં પ્રીતિ ન કરી, કહો મળદામાં પ્રીતિ કરી. પછી મળદું પોતાનું શરીર હોય કે સ્ત્રીનું હોય કે છોકરાનું હોય કે હગાવાલાનું હોય, આ જીવ મળદા સિવાય ક્યાંય હેત કરતો નથી. અને આ ભળદા બધા શરીર છે ને એ આ ધૂળમાં થાય અને ધૂળમાં જાય, આત્માને જેવા કર્મો હોય એવી ગતિ થાય. પણ દિવ્ય અલૌકિક ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણની ઉપાસના એ કરીને દિવ્ય અલૌકિક થઈ ગયેલા જે ભગવાનના અલૌકિક સંતો ભક્તો, આ બે સિવાય ક્યાંય હેત કરાય નહીં. અને જો બીજે હેત તમે કરો तो तमने हजी भगवान स्वामी नारायण ने स्वामी नारायण ना आ अलौकिक साधुओ समझाणा नथी, तमने हजी काई हाथ में आयुं नथी, खबर ज नथी पड़ी कि आ बधुं हूँ से ने हूँ हाले छे। हाँ तो बधुं तमे समजो, मजा आवे छे खावा पीवानी, स्वामी आनंद उत्सव करावे छे, आ काई छे ने एटलुं बधुं छीसरुं नथी, समझ्या? આ સમજાય જાય તો ગાંડું થવાય ગાંડું, અને આઈથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી કોઈને છે ને વિષય વિના નથી રહેવાતું, પણ આ ભગવાન જેને સમજાય જાય સહજાનંદ શ્રીહરિ, એ માણસના હૈયામાંથી પંચ વિષય નીકળી જાય, એ તો અલૌકિક સુખીઓ થાય છે, એની વાત જ જુદી, એ મજા જુદી છે, શું કરશો? આ તો બધાને સુખ આવે, બાળકથી માંડીને ઠેઠ વૃદ્ધ બાઈઓ ભાઈઓ, એવી રીતે આ બધું આંકી છે, સમજાણું? પણ આમાં અલૌકિકતા બહુ છે, શિશરું નથી આ, ઊંડું છે, તમને ભગવાનમાં ભૂલા પાડવા છે મારે, સમજાણું? ક્યાં? ભગવાનમાં ભૂલા પાડવા છે, આપણે માયામાં ભૂલા પડ્યા છીએ, દેહમાં ભૂલા પડ્યા છીએ, આપણે કોણ છીએ એ ખબર નથી રહી, અને આપણું સુખ શું છે એ નથી ખબર રહી, આપણે નથી એને આપણે આપણે માની લીધું છે, આ દેહ આપણે નથી એને આપણે દેહ માની લીધું, પોતાનું સ્વરૂપ, આપણે તો ચૈતન્યમય જ્ઞાન સ્વરૂપ આત્મા છીએ, અને એ આત્મા ભગવાન સિવાય સુખ્યો થાય એવો નથી, એને ભગવાન હારે જ પરણાવાય, કેમ જે આદિ અનાદિ આત્મા આ હડેલ ક્ષણિક દેહ હારે પરણે એમાં એને સુખ ક્યાંથી થાય, ઘડીએ ઘડીએ રાંડે, આપણે આ દેહ હારે પૈણ્યા હજારો વાર, જેટલા અવતાર આવ્યા એટલી વાર આ દેહ હારે આપણે જોડાણા, અને દેહ મર્યો તે રાંડ્યા, ક્યાંય સ્થિરતા મળી? ને પાછો કેવો બાતલ દેહ, નકરું પીડાનું ઘર, અને વાહોન ક્યાંય ને માથું દુખતું જ હોય, જાણે કે આ દેહ આત્માને દુઃખ દેવા જ જાણે ઉત્પન્ન થતો હોય, પંચ વિષયમાં ઘડીક સુખ આવે, અને પછી એ ઉદ્વેગ, બળતરા, હેરાનગતિ, અશાંતિ, કંટાળો, હતાશા, થાક, કાંઈ હોક નહીં, અને ભગવાનની મૂર્તિનું સુખ તો હા હા હા, એ અલૌકિક મૂર્તિના સુખની આગળ આવા કરોડ દેહના સુખ પણ કોઈ હિસાબમાં નથી. તો આવા અલૌકિક ભગવાન સહજાનંદ સ્વામીના દિવ્ય દિવ્ય સાકાર અલૌકિક સ્વરૂપમાં હું તમે નસીપીતી કરતા, અને આ મળદાને વિશે પ્રેમ કરીને હલવાણા, એ મોટા મોટું કાળામ કાળું પાપ છે. આમાંથી કોઈને મારી વાત સમજાય? સમજાતી હોય તો બોલો, વાત સમજો છો? તમને તેમ થતું છે ને કે હું બોલે છું, અને આ બધું સમજવું હોય ને, સમજવું તો સત્સંગમાં બે ઊંડા ઉતરો, સંતોની નજીક રહ્યો, બધું ભગવાનને અર્થે કરીને જીવો, આ લોકને ગૌણ કરો, અને ભગવાનને સંતોને પ્રધાન કરો, મુખ્ય કરો, તો ભગવાન હાથમાં આવશે. ભગવાન પકડવા છે, પકડવા છે. પહેલી વાત, ભગવાન છે જ ખરા ને, એ તો ભરોસો છે ને, બસ એને મળીએ તો સુખને પામીએ એ હકીકત છે કે પછી કોકે ઉપજાવી નાખેલું છે? હકીકત છે ને, આ દેહ જન્મે છે ને મરી જાય છે એ આપણે સમજીએ છીએ, ખોટું નથી ને? નથી ને. દેહના સંબંધી કેવળ દુઃખનું ઘર છે, એમાં કાંઈ મારે બોલવામાં ભૂલ થઈ હોય મને કહેજો. આ સત્સંગમાં આવીને વાલા ભક્તો ભગવાનની મૂર્તિમાં બુડવાને બદલે ઘણા છે ને પોતાનું અસ્તિત્વ વધારે છે, અસ્તિત્વ હંકેલો. કાશી જેટલે વૃત્તિ અને ખેહીન, વડતાલ જેટલે લાવો ને ત્યાંથી ગઢડા જેટલે લાવો ને એમાં પછી આ તમામ લાવો ને પાછી વાળીને ભગવાનના સ્વરૂપમાં હંકેલી લો વૃત્તિ. અને મારા સિવાય કાંઈ છે જ નહીં ને, હતું નહીં ને, હશે નહીં, જે હકીકત છે એ સમજી લો ને એમ જીવો. પણ આ તો છે ને બધું ગણીને હૈયામ ઘાલે છે અને એમાં વૃત્તિઓ ફસાય છે. જોવો ને, આ ઇન્દ્ર ભગવાનનો ભગત પણ સકામ હતો અને સવિકલ્પ નિશ્ચય, તે ભગવાનમાં હંકેલાણો નહીં અને ત્રણ લોકના રાજા થઈ અને ત્રણ લોકમાં અસ્તિત્વ વિસ્તારીને બેઠો. શું કર્યું? ત્રણ લોકમાં અસ્તિત્વ વિસ્તારીને બેઠો, ત્રણ લોકને વિશે અહમ મમત્વ ધારણ કર્યું. બોલો, ઇથી ડાયા બ્રહ્મા, જે એ પણ ભગવાનની દિવ્યલૌકિક મૂર્તિમાં વૃત્તિઓને રાખીને ભગવાનના દિવ્ય સુખમાં ડૂબ્યા નહીં, ભગવદ આકારે પોતાના ચૈતન્ય કરીને મહાસુખિયા થયા નહીં. સમજ્યા? ઈયળની જેમ ભમરી છી જાય એમ ભગવાનને પાયમાં નહીં, અને ભગવાન પાસેથી 14 ભુવનનું આધિપત્ય માગી બ્રહ્મેષ્ઠ પદ પામી અને 14 ભુવનમાં અહમ મમત્વ વિસ્તારીને બેઠા. એમ આ લોકને વિશે પણ ઘણા રાજસ ભક્તો અને ઘણા સાત્વિક ભક્તો છે અને ઘણા તામસ ભક્તો છે, તેઓ પણ આ ત્રણ ભાવને છોડીને બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં પોતાના ચૈતન્યને હંકેલતા નથી અને માયાના ટેકે ટેકે ચૈતન્યમાં અહમત્વ પસારીને જગત સાથે જોડાઈને મોટા થાય છે. પણ એ મોટા એવા દુઃખી થાય છે, એવા દુઃખી થાય છે કે એના જેવો દુઃખીઓ આ જગતમાં કોઈ ન હોય. કારણ કે જેનો જેટલો વિસ્તાર લાંબો એટલો વિસ્તાર ક્યાંય પણ જો વિક્ષિપ્ત થાય તો એને દુઃખ થાય, અને જેનું જેટલું અસ્તિત્વ નાનું એટલું દુઃખ ઓછું. કેમ? જે નાના અસ્તિત્વમાં વિક્ષેપ નાનો ઓછા અને જાજા અસ્તિત્વમાં વિક્ષેપ જાજા એટલે વધારે દુઃખ. ગોપાલ સ્વામી એમ કહેતા હતા, ક્યાંય ઇન્દ્રથી માંડીને મહાપુરુષ સુધી બધા એક એકથી વધારે દુઃખી છે. ઇન્દ્ર કરતાં બ્રહ્મા, બ્રહ્મા કરતાં એની ઉપર, એની ઉપર એની, એને વધારે સુખીને બદલે સ્વામીએ વધારે દુઃખી કહ્યા છે. અને મહાલૌકિક મહાદિવ્ય સુખને તો અક્ષરધામના મુક્ત માણે છે, માટે તે અક્ષરધામના મુક્તને અક્ષરધામના મુક્તને જે સુખ આવે છે એ સુખ જેને જોઈતું હોય તેને મહારાજને પકડવા જોઈએ. મહારાજ સર્વના રાજા ધીરાજ છે, સર્વના ઉપરી ને સર્વના સ્વામી છે, મહાદિવ્ય અલૌકિક 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 સાકાર સ્વરૂપ છે. અને એ ભગવાનનો આકાર અને ભગવાનને ધ્યાને કરીને ભગવાનને આકારે આકાર જેનો થઈ ગયો છે, એવા જે અનાદિ મુક્તો અક્ષરધામના મુક્તો સિવાય પહેલાં કાંઈ નહોતું અને એ બે સિવાય પછી કાંઈ હશે પણ નહીં, માટે જે નહોતું અને નહીં હોય એમાં જરાય પ્રીતિ જે કરે છે એ અજ્ઞાની છે, એને સમજ નથી, એને સમજ નથી, એ અજ્ઞાની છે, એને ખબર નથી પ્રેમ ક્યાં કરાય. ભગવાનને ભગવાનના દિવ્ય મુક્તો સિવાય પ્રેમ ના કરાય. પણ હવે શું કરીએ, કઈ કઈ ઠેકી જઈએ છીએ, કોઈ સમજતા નથી. કોઈ સમજતા નથી, 22 વર્ષથી હું બરાડા પાડું છું. બોલો, કોઈને આ વાત ધ્યાનમાં નથી આવતી, અને ભગવાનમાં ભગવાનના સંતોમાં પ્રીતિ નથી કરતા. બોલો, ધનમાં પ્રીતિ કરે, સગા સંબંધીમાં પ્રીતિ કરે, ઘરમાં પ્રેમ કરે, ત્યારે એમ કલ્યાણ થાય? બોલો, માટે વિચાર કરજો. તીર્થધામ જેવા પવિત્ર કુંડળ ક્ષેત્રમાં આપ બિરાજ્યા છો, માટે આ પવિત્ર તીર્થમાં હરખો વિચારીને હરખો ઠરાવ કરીને જાજો. ઘરે ગયા ભેગા તમારા બધાના વિચારો જોજો, ફરી જાય ત્યાં જશો ને એટલે એમ થઈ જાય છે કે આ બધું સાચું છે એમ. અહીં બેઠા છો ત્યારે એમ લાગે છે કે આ બધું સાચું છે. હે વાલા ભક્તો, અને જો ને ભગવાન પકડી લેવાનું કામ બહુ સહેલું હોત તો ભગવાન જે દિવસથી છે એ દિવસથી આપણે છીએ, યુગોના યુગથી ભગવાન વખતના છીએ. ગણાય નહીં એટલો કાળ આપણો માયાના આ ચક્કરમાં ફરતા ફરતા થઈ ગયો, હજુ ભગવાન પકડાણા નહીં. જો હેલું હોત તો થઈ ના ગયું હોત. આટલી બધી વાલ લાગી એનો અર્થ એ થાય છે કે એમ હાલતા નથી મળી જાય એવા. હે બાપા, ભાજી મૂળાના ભાવે ભગવાન નથી પકડાતા. એને છે ને એને રાજી કરવા પડે છે, અને એના જે કોઈ દિવ્ય અલૌકિક ભગવાનને પામેલા સંત એને રાજી કરવા પડે છે. ત્યાંથી ભગવાન હાથમાં આવે છે, ત્યાંથી ભગવાનમાં પ્રવેશ થાય છે. આપ મેળે થવાતું નથી. મેં એક દિવસ વાત કરી હતી અહીંયા દીપાવલી મહોત્સવની મંદિરમાં લીમડા નીચે સભા હતી ને ત્યાં, કે સ્વામિનારાયણ જેવા ભગવાન આ ધરતી ઉપર આવ્યા સર્વોપરી, એ પ્રભુ એમ બોલે કે એ મૂર્તિને હું સત્સંગમાં નહોતો આવ્યો ત્યારે દેખતો, ઘરે હતો ત્યારે દેખતો, વનમાં દેખતો, માતાના ઉદરમાં હતો ત્યારે દેખતો, અને ઉદરમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, અને એ મૂર્તિ અમે પોતે છીએ. એમ માનજો, મધ્યનું 13મું. અને એ ભગવાને જ્યારે મનુષ્ય નાટ્યન કર્યું ત્યારે રામાનંદ સ્વામી જેવા સંતને માટે લોજમાં રડ્યા છે. મને ભૂત જવા દો. મુક્તાનંદ સ્વામી કે ન જવાય, ગુરુની આજ્ઞા નથી, ભૂત જતા ખાડી આડી આવે. એ રડે છે, સંત માટે રડે છે. એ આપણને શીખવાડે છે કે આ મારી લીલા જોઈને જીવ નિર્માની થાય, સાધુમાં જોડાશે, અને આપડા પણ પીડ્યું મૂકશે. તોય ઘણાને આ વાત ન સમજાતી. ક્યાંક 2-3 નબળા સાધુની સાથે કડવા અનુભવ થયા પછી જીવના હૈયામાં હાવ ખાર ભૂમિ કેમ થઈ જાય, એમ ખાર થઈ ગયો હોય. હવે ત્યાં ગમે એવા બી નાખો તોય ઉગતા નથી, કઠણાઈ થઈ. હવે એ ભગવાન નીલકંઠજી રવેતાજલની તળેટીમાં સોર્ઠ દેશમાં લોજપુરમાં આવી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા મર્યા, મનનું ધાર્યું કાંઈ ન કર્યું. સમજ્યા? રામાનંદ સ્વામીને કાગળ લખ્યો, સ્વામી મુક્તાનંદજી સે સુના હૈ કે આપ ધારણા મેં કૃષ્ણ કા દર્શન કરવાતે હો, જૈસે ચંદ જૈસે ચકોર ચંદ્ર ચંદ્ર કો ચાહતે વૈસે આ હમ તુમ કો ચાહતે હૈ. રામાનંદ સ્વામીને આપ તુરંત આઈએ, કૃપા કરોગે, મુજે ભગવાન કા દર્શન કરવાઓ. નીલકંઠજી રામાનંદ સ્વામીની કેસ. એ હસ્તકોપી પત્ર ઘણાની પાસે છે. પછી રામાનંદ સ્વામી આવે છે અને નીલકંઠજીને ભેટે છે અને પાસે રાખ્યા સેવામાં. ઓલી પૂજાની સામગ્રી લાવી આપવાની સેવામાં રાખ્યા, સમજાણું. પછી નીલકંઠજી એક દી કીધું કે તમારી પૂજામાં ભગવાન આવે છે એ મને દેખાતા નથી. હે ગુરુ રામાનંદ સ્વામી, કયો ને ભગવાનને કયો ને મને દેખાય? કોણ કહે છે? નીલકંઠ વર્ણી કોને કહે છે? રામાનંદ સ્વામીને કહે છે કે કોને મને દેખાય. પછી રામાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે છે કે આ વર્ણી તમારા દર્શન ઈચ્છે છે પ્રભુ, સમજ્યા. ત્યારે હસી બોલ્યા ભગવાન, દેશુ વર્ણીને દર્શન દાન. ત્યારે ભગવાન હસીને બોલ્યા કે સારું, તમે કયો છો એટલે હું વર્ણીને દર્શન દાન દઈશ, તમે કયો છો એટલે. બાકી વર્ણી હાથ વરો વનમાં ફરી આવ્યા છે, યોગ સાધના કરી આવ્યા છે, બહુ તપશ્ચર્યા કરી છે, શરીરમાં વાગે તો પાણી નીકળે, લોહી ન નીકળે એવું શરીર હૂકવી નાખ્યું છે, અને માતાનો ભાગ જે શરીરમાં હતો રુધિરી બાળી દીધું, માંસ બાળી દીધું. વળી અષ્ટાંગ યોગ સાધી વાળ્યો છે, અને સ્ત્રી ઉપરથી નીકળે તે ઉલટી થઈ જાય, તો પણ રામાનંદ સ્વામી એનો મને વજન નથી. તમે આજ જોડીને કયો છો કે આ વર્ણીને દર્શન દો, એનો વજન પીડ્યો. તમે કયો છો એટલે દર્શન દઈશ, સાંભળો છો? તમે કયો છો એટલે લ્યો, આવું છે. ભગવાન આપણા બળે નથી મેલ પડે એવું, સમજ્યા. હા, અમેરિકામાં અમુક અમુક ગ્રુપ એવા છે એ કે વચમાં સાધુ હું રાખીને કામ છે, એમ વાતું કરે બેઠ બેઠા ભેગા થાય ને. હસ્યા ભગવાન, હસ્યા. ત્યારે હસી બોલ્યા ભગવાન, દેશુ વર્ણીને દર્શન દાન. હસ્યા, હું હસ્યા કે હાથ વર વનમાં ફેર્યા, હજી 14 વર્ષ ફરવું હોય ફરો, પણ રામાનંદ સ્વામી જેવા કોઈ સંત પાસે આવીને હાથ જોડશો અને પ્રાર્થના કરશો, અને એ સંત તમારા વતી મને પ્રાર્થના કરશે, એ સંતની પ્રાર્થના સાંભળી અને તમને દેખાશું, દર્શન દેશું. પણ આમ તપશ્ચર્યા કર્યક, તીર્થ કર્યક, વનમાં ફર્યક, અષ્ટાંગ યોગ સાધ્યક, એ કોઈ વાતે નહીં હો, શું આ બધી અલૌકિકતા છે. પછી રામાનંદ સ્વામી કીધું ત્યારે નીલકંઠજીને ભગવાન કૃષ્ણએ દર્શન દીધા, એટલે રામાનંદ સ્વામીની પૂજામાં આવે એ કૃષ્ણ એને દેખાય. પછી નીલકંઠ કહે, તમારી પૂજા જેમ સ્વીકારે છે મારી પૂજા સ્વીકારે એવું કરો ને. ત્યારે રામાનંદ સ્વામી કહે, તો દીક્ષા લેવી જોઈએ અને મારા સાધુ થવું જોઈએ, તો તમને એવું કરી દઉં. નીલકંઠજી કે, જેમ કહો એમ, પણ મારે તો મારી પૂજામાં ભગવાન કાયમ દર્શન દે એવું કરો. પછી રામાનંદ સ્વામીએ દીક્ષા દીધી અને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા નામ પાડ્યા, અને પછી આશીર્વાદ આપ્યો. પછી જેમ ગુરુની પૂજામાં ભગવાન આવતા, એમ નીલકંઠજીની પૂજામાં પણ ભગવાન આવવા લાગ્યા. આવું ભગવાન સ્વામિનારાયણે ચરિત્ર કર્યું છે. આપણે જાણીએ છીએ કે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે, પણ એણે આવી લીલા કરી, સમજ્યા, અને જગતમાં ગુરુ પરંપરા પ્રસ્થાપિત કરી, અને સદગુરુ દ્વારા જ ભગવાન મેળવવા એવું લોકોને પોતાની લીલા વડે કરીને સૂચન કર્યું. આમ ભગવાન મળવા ઈજી છે, આ જ રસ્તો છે, એમ એણે વર્તી બતાવ્યું. કહી બતાવ્યું એટલું જ નહીં, વર્તી બતાવ્યું. છતાં દેહાભિમાનને વશ આપણે ભગવાનના મોટા ભક્તને નમી શકતા નથી, હાથ જોડી શકતા નથી, હળવા નથી થઈ શકતા. હળવા હું એ નથી ભૂલાતું, હું આ હું ટળે હરી ઢોકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. એને પ્રભુ પ્રગટ પાસે ને પાસે હોય મહાસંતને, કે જેનું હું ભગવાનમાં લય થઈ ગયું છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. વાલા ભક્તો, ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિ અનુભવાય, એમાં ડૂબાય, એ સુખમાં ગરકાવ રહેવાય, દેહ કાઢી નાખીએ અને મહારાજ ગ્રહણ કરી લઈએ, એટલું જ શીખવાનું છે, એટલું જ કરવાનું છે. આમ તો બધું એક જ જગ્યાએ છે, દેહ, આત્મા અને ભગવાન, અણુ જેટલું છેટું નથી. પણ તમે શું ચિંતવો છો, તમને જેનું ચિંતવન છે એનું સુખ આવે અને એનો અનુભવ થાય. દેહનું ચિંતન હોય તો દેહનો, આત્માનું ચિંતન હોય તો આત્માનો, અને પરમાત્માનું ચિંતન હોય તો પરમાત્માનો અનુભવ થાય, એના દર્શન થાય. ક્યારે થાય? ચિંતવન પૂરેપૂરું થાય ત્યારે, વૃત્તિઓ એ મય એકાગ્ર બની જાય ત્યારે. નહીતર તો જો દેહમાં વૃત્તિઓ ન હોય તો દેહમાં થયેલા સુખ દુઃખની ખબર રહેતી નથી. ઘણા કંઈક આપણે આમ નાચવા કૂદવામાં હોય, પગમાં વાગી ગયું હોય ને પીડા હોય તોય ખબર રહે નહીં, પછી ખબર પડે, એટલે ક્યારે વાગ્યું, લોહી નીકળ્યું, કેમ? જે દેહમાં વૃત્તિ નહોતી, સમજાણું. એમ જેની વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ હોય ખરેખરી, તો એને દેહ ભૂલી જવાય છે અને ભગવાનના સુખમાં એ જીવવા લાગે છે, છતે દેહે. વાલા ભક્તો, આવું અલૌકિકપણું આ દિવ્ય સત્સંગમાં છે તે એને સમજનારા માણસો સમજે છે, અને એ સુખમાં રહેનારા એ સુખમાં રહે છે, અને લાભ લેનારા એ લાભ લે છે, અને બીજાને તો આમાં સમજીને પડે કોકને, કોકને કાંઈ પડતી નથી. અને બાકીના તો જુઓ, સમજીને પડે કે ન પડે, પણ એવો જે ભક્તોનો સમુદાય, એવા જે સંતો એને મધ્ય જો નિર્માની થઈને પડ્યો રહે અને પાંચ ખાડા રોજ મારે તોય ખમે, તો જેવી સંતને પ્રાપ્તિ થાય એવી એને પણ થાય, એમ સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા છે. પણ ઓલાની જેમ આધ્યાત્મિક માર્ગમાં આપણને ખબર તો કાંઈ પડે નહીં, અને પાછા છે ને ડાપણ કરી. આપણને જ્ઞાન હોય 2% આ જગતનું હોય, થોડુંક સામાજિક જ્ઞાન હોય ને થોડુંક વ્યવહારનું જ્ઞાન હોય, આ આમ કરાય ને આમ કરાય, આ ઉત્સવ આમ થાય ને આ વસ્તુ અહીં સસ્તી મળે, ને આનું આમ કર્યું તો વધારે સારું હતું, ને અત્યારે લગ્નગાળો હતો ને તમે સ્વામી અત્યારે આ પ્રસંગ ન રાખ્યો હોય તો સારું હતું, એવું બધું જ્ઞાન હોય, સમજ્યા? બધું કુસા જેવું. કેવું? કુસા જેવું. પાછું એવી બુદ્ધિનો ડોળ લઈને પાછા આપણે ભગવાનને ભગવાનના ભક્તની હારી અથડા અથડા કરતા હોય કારણ વગરના. હવે એ દેહ નાશવંત, એ બુદ્ધિ નાશવંત, ડાપણ નાશવંત, બધું નાશવંત, અને ભગવાનને ભગવાનના ભક્ત તો અવિનાશી દિવ્ય અલૌકિક સાકાર મૂર્તિઓ છે. એ તો ચૈતન્ય મૂર્તિ છે. ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે. મધ્યનું 63મું વાંચ્યું છે કોઈ દી? ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે, એમ લખ્યું સ્વામિનારાયણે કોઈ શંકા વિના. એટલે આવી દિવ્યતા જો સમજાય જાય, આહા, શું સુખ આવે, શું સુખ આવે. પણ આવું અલૌકિકપણું ભગવાન સ્વામિનારાયણની કૃપા વિના સમજાતું નથી. કોઈ સમજાવે સમજાય નહીં. એ તો બોલનારામાં ભગવાન બોલે ને સાંભળનારામાં ભગવાન સાંભળે તેથી ધડાકો થાય. બાકી જીવ તો બિચારો દેહ હારે એકાકાર છે, દેહ સિવાયને કોઈ જ્ઞાન નથી. હું ને મારા સંબંધી આજ એને જાણે બધું છે, એ બે તો હતું નહીં ને હશે નહીં હોય, એ એને ખબર નથી. સપનામાં કાંઈ તમને 1-2 લાખ રૂપિયા મળે જાગવતાર કાંઈ ન હોય, એમ જેથી તમે જાગી જાઓ તુર્યપદમાં, તેથી આત્મા જાગશો તો એમ થશે કે હું આત્મા જ છું, અને ભગવાનની દિવ્ય મૂર્તિમાં જાગશો તો એમ થશે કે એક દિવ્ય આકાર પરમાત્મા જ છે, પછ કાંઈ નથી. સમજાણું. વચનામૃતો વાંચજો, મજા આવશે. પ્રથમનું 24મું, 23મું, કાર્યાણીનું 7મું, મધ્યનું 13મું, પ્રથમનું 51મું, પ્રથમનું 27મું, આમાં બધું દિવ્ય દિવ્ય ભગવાન બોલ્યા છે. એ અંગના માણસો હોય એને સમજાય. હે, પછી 71મું કે 72મું 72મું વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની સાથે આપણે અખંડ રહેવું હોય તો પેલું મેં કહ્યું એવું ધ્યાન કરજો. પ્રતિલોમ ધ્યાન એ રીતે સુરવીર થાય, ભગવાન સંભાળવા લાગો. ભગવાન તમારા હતા, ભગવાન તમારા છે અને ભગવાન તમારા રહેશે. આ દેહ તમારો નહોતો, સગા સંબંધીને ઘર બાર ને આઈનું જે છે એ કાંઈ તમારું નહોતું, તમારું છે નહીં. કારણ કે એમાં તમને કયું કામ લાગશે ને કયું નહીં લાગે એ તમે જ જાણતા. તમે રળીને ભેગા કરેલા પૈસા ને મકાન તમને કાંઈ લાગશે કે એનો ઉપયોગ કોક કરશે એ તમે નથી જાણતા. એટલે એ તમારું નથી જ અને તમારું નહીં હોય. ભગવાન તમારા હતા, ભગવાન તમારા છે અને ભગવાન જ રહેશે. આટલું તમને ન સમજાય? આટલી વાત તમે ન સમજી શકો? આમાં એક શબ્દ ખોટો હોય, એક શબ્દ ખોટો હોય તો મને કહેજો. અને જો વાલા ભક્તો, આ વાત આમ જ હોય અને ખરેખર આ વાત સત્ય જ હોય તો તમારે જન્મ બગાડવાની કોઈ જરૂર ખરી? એટલે છે ને, આવો દિવ્ય અલૌકિક જન્મ બગાડશોમાં વારે વારે મનુષ્ય જન્મ નથી મળતો. અને મનુષ્ય જન્મ તો કેવળ મોક્ષ માટે જ મળે છે. બાકી બધા જન્મ છે ને એ વિષય ભોગવવા અને લહેર કરવા સારું છે. આ જન્મ નહીં, આ જન્મનો દુરુપયોગ ના કરો મા બાપ, દુરુપયોગ ના કરો. ફરીવાર આવો મનુષ્ય દેહ નહીં મળે, આવો સત્સંગ નહીં મળે, આવો મોકો નહીં મળે, આવું કલ્યાણનું સાધન કરવાની સુંદર તક નહીં મળે. સાચું કહું છું, સ્વાર્થ વિના કહું છું, કાંઈ છુપાવ્યા વિના કહું છું. એટલા માટે બધા કેડ બાંધીને ભગવાનને પામમાં મેદાનમાં ઉતરો. જેમ ઢાલ તરવાર બાંધીને લડવૈયો માણસ મરવાની પરવા રાખ્યા વગર મેદાનમાં પડે છે, મેદાનમાં પડો. માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ, સાંભળ્યું છે ને? માન મૂકીને મેદાને આવો, હે કે એ વાત જ જુદી છે. ભગવાન સજાનંદ સ્વામીની મોટા મોટી પ્રાપ્તિ છે, પણ આપણી ચાંચમાં કે પાંખમાં જોર નથી એટલે આપણે જાજુ એ સુખ પી શકતા નથી. મહારાજે સારંગપુરના હતરમાં કહ્યું ને કે ભગવાન તો અપાર છે, આકાશની જેમ, સાગરની જેમ. આકાશમાં પક્ષી ઉડે, એની પાંખમાં જોર હોય એટલું ઊંચું ઉડે, પણ આકાશ તો અપાર નો અપાર. મીઠા જળનો સાગર હોય, એમાંથી કોઈને પાણી પીવું હોય તો જેટલું ચાંચમાં જોર એટલું પાણી પીવે, સાગર અપાર ને અપાર. એમ મારો સહજાનંદ સાગર અપાર ને અપાર છે, લાખો મુક્તો મહાસુખ પીવે છે, રસ બસ ભગવાનની હારે મહા આનંદમાં જીવે છે. અને એ દિવ્ય અલૌકિક મૂર્તિ મહાસુખ આપ્યા જ કરે છે. અને એવા સુખમાં આપણે ડૂબવું જોઈએ, પણ આપણી પાંખમાં ચાંચમાં કાંઈ બળ જ નથી. આ લોકના અહમ મમત્વમાં ને વેપાર ધંધામાં ને આ લોકો હાચો માની ને હલવાણા બધા. આ હા, દેહને હાસો માન્યો, દેહના સંબંધીને હાસા માન્યા. જેમ સપનું ખોટું છે ને એમ જાગ્રત ખોટું છે. સાંભળો છો, સપનામાં જાગો છો, જ્યારે જાગ્રતમાંથી જાગશો ત્યારે તમે તમારા રૂપમાં આવશો કે ભગવાનના રૂપમાં આવશો અને મહાસુખમાં આવશો. અને જાણે કાં હતું જ નહીં. જેમ સપનું પૂરું થઈ જાય ને ઘડીકમાં ભૂલી જાય ખોટું માનીને, એ તો સપનામાંથી જાગ્રતમાં આવીએ છીએ ત્યારે સપનું કમ્પ્લીટ ખોટું લાગે, એટલે આ સપનું હતું એટલે કે ખોટું હતું. એમ જ્યારે જાગ્રતમાંથી જાગશો, તુર્યપદમાં જશો, ત્યારે તમને ચમકારો થશે, લે આ જગતને દેહ તો ખોટું હતું, મારે દેહ નહોતું, જગતય નહોતું, હા હા હું તો દિવ્ય મૂર્તિ મહારાજની હારે જ છું, એમ થઈ જાય. એક ક્ષણમાં ભૂલાઈ જાય. જેમ પૂર્વજન્મ ભૂલાઈ ગયા છે કે નહીં, એમ આ જન્મ ભૂલાઈ જાય. જેમ પૂર્વ જન્મ અહીં જન્મા એટલે ભૂલાઈ ગયા, અને આ દેહ અક્ષરધામમાં જઈશું એટલે ભૂલાઈ જાય. એટલે કે અક્ષરધામ અને મહારાજ અનુભવાશે એટલે આ બધું વિસ્મરણ થઈ જશે. વિસ્મરણ માટે ભગવાનનું ચિંતન કરો, ભગવાનની પાછળ ગાંડા થઈને ફરો, આ લોકને ગૌણ કરો, પરલોકને પ્રધાન માનો, મુખ્ય એને કરો. આ એટલું શીખી જાઓ તો અમારી શિબિર સફળ. હે, અમારા દાતાઓએ જે ધન ખર્ચ્યું છે આ શિબિર માટે, એમનું ધન લેખે લાગ્યું જો આપણે આટલું શીખીએ તો, નહીતર એમ કહેવાય છે કે એના રૂપિયા બગાડ્યા આપણે. હે, મહેનત કરીને રડ્યા હોય, પરિસેવો પાડીને એ આપણે બગાડ્યા એમ ગણાય. માટે આ બધી વાતો ભૂલશો નહીં, આ વાત ભૂલ્યા જેવી નથી. આ વાત તો છે ને જીવન મૂડી જેમ હાચવા જેવી ને મનન કર્યા જેવી છે. મારે તમને શું કહેવું, દુર્લભ છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમની વાતો, દુર્લભ છે, નથી મળતી ક્યાંય, ક્યાંય નથી મળતી, ક્યાંય ન મળે એક શબ્દય, જે એક શબ્દય ન મળે એવું અલૌકિક જ્ઞાન તીર્થધામ કુંડળમાં નદી રૂપે વહે છે, નદી રૂપે. હે, ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રીજ્યા છે. ટીપુય ન મળે એના મોટા પ્રવાહ વહેતા હોય, પી લેવાય, ભૂલવું ન જોઈ, હાંડા ભરી લેવાય, સમજાણું. આ તો અલૌકિક છે. અમે ભગવાનને માટે જીવશું, એના માટે શ્વાસ લેશું, અમે ધંધા પાણી પૈસા કમાઈશું, જે કાંઈ કરશું તે સ્વગાળા સહજાનંદને ખાતર જ કરશું. હવે અમે જગતને અહીંયામાં નહીં રાખી, ભગવાન અને ભગવાનના સંતોને જ પ્રેમ કર્યા કરશું, એને જ સંભાળ્યા કરશું. આવું જો મને કહેતા હો બોલો તો, પાકું છે તો તમે બધા દિવ્ય થઈ જશો, એ અમારું કહેવું પાકું છે. તમે ફગી જાઓ તો અમારું ફગશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.